પૂજ્યબેનશ્રી ચંપાબેનની નિયમસારના કળશ 9, 10, 12 કળશ 13 નો સાર
એમના વીર નો લાસેવ આવી ગયો કે એમને એમને તીર્થ અંદર ખોત્ર બંધાઈ ગયું. એમાં વાણી એવી બંધાઈ ગઈ, એની વાણી એવી મળે કે વાણીના ધોધ એવા હશે કે બધાને આશ્ચર્ય લાગી જાય એવું. એની વાણીમાં એવી અતિશયતા, એવું પૂર્ણ વાણીમાં પણ આવી જાય કે આ બધાને કઈ અતિશયતા લાગે કે બધા આત્મા જેને આત્મા કેમ દેખાડતા હોય એવી વાણી એમની વધશે. અને કપાનું ફળ એ રીતે છે કે એમની કૃપા જયારે તીર્થંકર ગોત્ર બંધ્યો ત્યારે એની કૃપા જ વસ્તી હતી. એ કૃપામાં જ એમને તીર્થંકર ગોત્ર બંધાવ્યું છે અને એનો આ ઉદય આવ્યો છે તીર્થંકર ગોત્રમાં. એટલે એમની વાણી એવી રીતે વસી છે અને અત્યારે વર્તમાન વિકલ્પ નથી, પણ ગઈ તીર્થંકર ગોત્ર બનતી વખતે વિકલ્પ જ ભગવાનનો સ્વભાવ હતો. સર્વજીવ કરું શાસન બધા જીવો પર કરુણા વસ્તી એમાંથી જ વાણીના ભોગ વસ્યા છે. એનું ફળ આવ્યું છે
ત્યારે ધન રક્ષા જે પંડિત ત્યારે જીવન નો માર્ગ પામી ને એમાં રસ થાય છે તે ખરેખર
પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લોલુપ થાય છે. આવી રીતે જીવો અધિકાર થી રહે છે, પણ એમાં ક્યારેક જીનવરના માર્ગમાં શું
જે પંડિત ક્યારેક જીનવરના માર્ગને પામી આત્મા
ક્યારેક જીનવરના માર્ગ ને પામી નિજ આત્મા મદદ થાય છે ત્યારે મોક્ષ ને પામે છે. જીનેશ્વર નો માર્ગ જયારે મળે છે, જીનેશ્વર નો માર્ગ જયારે ક્યારેક કોઈ વાર જીનેશ્વર નો માર્ગ એ ભગવાન નો માર્ગ એ આત્માનો માર્ગ, આત્મા માર્ગ એ ભગવાન એ આત્માનો જ માર્ગ છે. આત્માનો માર્ગ જાણે એ ભગવાનનો માર્ગ, ભગવાનનો માર્ગ આત્મા ભગવાન એ આત્માનો માર્ગ જ બતાવ્યો છે. જીનેશ્વર દેવે કીધું છે કે આ માર્ગ ને ગ્રહણ કર તો તું તે મુક્તિ થશે. જે ભગવાનને ઓળખે એ પોતાને ઓળખે, પોતાને ઓળખે એ ભગવાનને ઓળખે છે. માટે તો ભગવાનનું જે દ્રવણ પર્યાયનું સ્વરૂપ એવું તારું સ્વરૂપ, તારું સ્વરૂપ એવું ભગવાનનું સ્વરૂપ છે. આ બાયને રાખો હમણાં છે ને માર્ગ બતાવ્યો છે ભગવાનની દિવ્ય ધ્વનિમાં આત્માનો માર્ગ આવે છે. ભગવાનના જે દિવ્ય ધ્વનિનો પ્રકાશ કરે છે એમાં આત્માનું શું સ્વરૂપ છે, આત્મા કેમ રખડે છે, આત્મા કેમ મુક્તિ ને પામે એ બધું સ્વરૂપ ભગવાનની વાણીમાં છે. આત્માનો શું સ્વભાવ છે, વિભાવ શું છે, સ્વભાવ શું છે એ ભગવાન બતાવે છે. એમાં એનું ભેદ જ્ઞાન કર, આત્માને ઓળખ, નાયક આત્મા નાયક છે, નાયક તપ નાયક એક નાયક તો એ જ તાર સ્વરૂપ, નાયકમાં બધું થયેલું છે. એવું માર્ગ જે પામે છે તે મુક્તિ ને પામે છે. બાકી આજે અનાધિકાર થી આમ પરિભ્રમણ કર્યા જ કરે છે, આવા જન્મ મરણો કર્યા જ કરે છે. અનાધિકાર થી આવા જન્મ મરણ થયા જ કરે છે. એમાં કોઈ ભાગ્યોદય એને સદગુરુ મળે કે ભગવાન મળે, એ ભગવાન આત્માનું સ્વરૂપ બતાવે, ગુરુ આત્માનું સ્વરૂપ બતાવે ત્યારે એ માર્ગ ને પામે છે. અનાધિકાર થી જે માર્ગ પામે છે એક વાર ભગવાન ની વાણી કે ગુરુ ની વાણી સાક્ષાત મળે ત્યારે જ આત્માને અંદર માં એની દેશના ગ્રહણ કરે તો જ એ આત્મા તરફ હોય છે, તો જ એની પરિણતિ પલટાય છે. એવું નિમિત્ત બધાનું સ્વરૂપ છે. માટે કોઈ આત્મા આવા જીનેશ્વરને માર્ગને પામીને ક્યારેક અનંત જીવો પરિભ્રમણ કરી ગયા છે, એમાં અનંત મોક્ષ ગયા છે. પણ એ ક્યારેક કોક એને પુરુષાર્થ એને આવો યોગ મળી જાય, ભગવાન મળે, ગુરુ મળે અને આત્માને પામે છે, પોતાના દ્રવ્ય પર્યાયને ઓળખે છે અને પોતા તરફ ગતિ કરે છે. અનાધિકાર છે એની ગતિ આ થઈ, આ બધું થશે વિભાવ તરફ ગતિ, વિભાવ તરફ ગતિ અંદર વિષય કષાયમાં ગતિ કરે છે, ધન રક્ષામાં ગતિ કરે છે, એની પરિણતિ પુરુષાર્થની ગતિ આમ થયા કરે છે. એમાં ક્યારેક કઈ વૈરાગ આવી જાય, અરે આ પરિભ્રમણ કરતા ક્યાંય શુકડે કરતું સુખ મારા આત્મામાં છે એમ જયારે પોતાની પુરુષાર્થની ગતિ પોતા તરફ થાય છે ત્યારે એ પોતાના આત્માના સુખને પામે છે અને આત્મામાં રસ થાય છે. આત્મામાં નહીં ઓલે રસ થતો તો બહારમાં આ વિષય કશામાં રથ થતો હતો એ પોતામાં રથ થાય છે, પોતામાં એવું લીન થાય છે કે પોતા સિવાયને કાંઈ નહોતું. એ ક્ષણ પણ પોતાને એ છોડતો નથી અનાધિકારથી, પણ અનાધિકારથી છૂટી ગઈ, ભ્રાંતિ થઈ ગઈ, પછી પોતામાં એવું લીન થાય છે કે પોતામાં જ લીન થાય, બહાર જવું નથી એમ. એવો મુક્તિનો માર્ગ જાય પોતામાં રથ થાય ત્યારે મુક્તિને પામે છે. પેલા એનું ભેદજ્ઞાન કરે છે, ભેદજ્ઞાન કરી અને અંદર સ્વરૂપમાં લીન થાય છે કે હું જુદું, આ વિભાવ જુદું, શરીર જુદું, આ વિભાવનો મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ જુદો, એમ નાયકને ઓળખી એનું ભેદજ્ઞાન કરી એમાં લીનતા કરે છે ત્યારે એમાં રથ થાય છે. પછી એને એમ એમ કરતા ભૂમિકા વધતી જાય છે, મુનિ દશા સુધી થાય છે, એમાં એવું લીનને રથ થાય છે. એવું જીવ મુક્તિને પામે, એમ આવે છે મુક્તિને પામે, એવો જીવ મુક્તિને પામે છે. એ સ્વરૂપ કેવું કે એ અંતર આત્માને ઓળખે, આત્માનું સ્વરૂપ પોતે અખંડ નાયક એક દૈવ ઉપર દ્રષ્ટિ કરી અને એમાં લીનતા કરે છે. વિપરીત એવા અંત એના જેવું કોઈ ઉત્તમ નથી, એવું એવું જે આત્માનું સુખ પછી જેના જેવું કોઈ ઉત્તમ નથી. રત્નત્રય નો આશ્રય કરે છે, રત્નત્રય કેવા છે જેમાં વિપરીતતા નથી, જેમાં કોઈ જાતના વિકલ્પ નથી, એવા નિર્વિકલ્પ રત્ન છે, એવા અભેદ રત્ન છે. વિકલ્પ વગરના રત્ન અનુત્તમ, જેના જેવું કોઈ ઉત્તમ નથી, એવું ઉત્તમ રત્ન છે. જગતમાં ઉત્તમ હોય તો દર્શન જ્ઞાન ચારિત્ર એ ઉત્તમ છે, જેમાં વિપરીતતા નથી. આત્માનો સ્વભાવ છે વિભાવ છે, વિપરીત છે, અને આત્માનું સ્વરૂપ તે વિપરીતતા વગરનું છે. આત્માનું સ્વરૂપ છે, દર્શન પણ આત્માનું સ્વરૂપ, જ્ઞાન પણ આત્માનું સ્વરૂપ, ચરિત્ર પણ આત્માનું સ્વરૂપ છે. એ આત્માના સ્વરૂપને પ્રાપ્ત થતા રત્ન એવા રત્નત્રયને પ્રાપ્ત કરું છું. એ રત્નત્રય કેવા છે? આત્મામાં અભેદ છે, એનો કોઈ ભેદ નથી. એક આત્મા ઉપર દ્રષ્ટિ કરવાથી, એક દ્રવ ઉપર દ્રષ્ટિ કરવાથી, એમાં જ્ઞાન દર્શન ચારિત્ર એ ત્રણેય આત્માના અવલંબનથી પ્રાપ્ત થાય છે. આત્માને ગ્રહણ કર્યો એમાં એ દર્શન પ્રગટ થાય, એમાં જ્ઞાન પ્રગટ થાય, એના અમુક પ્રકારે ચારિત્ર પ્રગટ થાય, એને આગળ જતા એ રત્નત્રય અભેદ રત્નત્રય પ્રાપ્ત થાય. ભેદ રત્નત્રય તે વિકલ્પ, અભેદ રત્નત્રય તે વિકલ્પ નથી, નિર્વિકલ્પ અભેદ રત્નત્રય છે. એવા અભેદ રત્નત્રયને હું પ્રાપ્ત થાઉં છું, જે અનુત્તમ, જેના જેવું કોઈ ઉત્તમ નથી. જગતમાં ઉત્તમ હોય ત્યાં રત્નત્રય છે, અને ત્રણ રત્નો જ નામ આપ્યા છે શાસ્ત્ર દ્વારા. રત્નત્રય કહેવાય છે, બોલવામાં રત્નનો વિચાર કરો તો રત્ન છે, એ ત્રણ રત્નો છે. સાધક દશામાં એ ત્રણ રત્નો પ્રગટ થાય છે. જે રત્નો આત્માના અવલંબનમાં હોય છે એમાંથી આત્મા આખો રત્નાકર દેવ પ્રગટ થાય છે. આત્માનો આશ્રય એ રત્નનો ભંડાર આત્મા છે. આ ત્રણ રત્નો મુખ્ય જેને પ્રગટ થાય એમાં રત્નાકર આખો પ્રગટ થઈ જાય છે. એના જેવું કોઈ ઉત્તમ નથી, ઉત્તમ સર્વોત્કૃષ્ટ છે. જગતમાં ઉત્તમ હોય તો જગતમાં બીજું કાંઈ ઊંચું નથી. આ રત્નત્રય સિવાય જગતમાં કાંઈ ઉત્તમ નથી. એક આત્મા ઉત્તમ, આત્માના ત્રણ રત્ન ઉત્તમ છે. બીજું જગતમાં એના જેવું કોઈ ઊંચી વસ્તુ જ નથી. દુનિયા કે આ ઊંચું, આ ઊંચું, આ ઢેર ઊંચા કે ધન ઊંચા, કાંઈ ઊંચું જગતમાં નથી. બધું નિસાર છે. જગતમાં ઊંચું હોય તો આ એક રત્નત્રય તે જ ઊંચી વસ્તુ, વિકલ્પ વગરનું, જેમાં કોઈ વિકલ્પ નથી, એવા અભેદ રત્ન. કોઈક જેને ટીકામાં આવે છે અભેદ રત્ન થઈ બધું ટીકામાં કઈ ચાલતું હોય છે. તેમાં ઉત્પન્ન થતું સુખ, એ સુખ જેવું જગતમાં કોઈ ઉત્તમ નથી. એમાંથી જે આત્મામાંથી સુખ ને આનંદ પ્રગટ થાય એ જગતમાં એના જેવું કોઈ ઉત્તમ નથી. એ સર્વોત્કૃષ્ણને કોઈ ઉપમાન લાગુ પડતી નથી. એ કોઈ અચિંત્ય ને અદભુત છે, એને કોઈ જગતમાં એના જેવું ઉત્તમ નથી. પછી નીચે એટલું આવે છે, એનાથી ઉત્પન્ન થતા સુખ અશરીરી સુખ એમ આવે ને, અનંગ અશરીર અતિન્દ્રિય સુખ, જેને કોઈ ઇન્દ્રિયોનો આશ્રય નથી. ઇન્દ્રિયોના આશ્રયથી સુખ પ્રગટે એવું સુખ નથી, એને આત્માનો આશ્રય છે. આત્માના આશ્રયમાં કોઈ અદભુત સુખ સ્વરૂપ આત્મા જ છે. સુખ સ્વરૂપ આત્માથી સુખ આત્માના આશ્રયમાં જ પ્રગટ થાય છે. એ કોઈ બહારના આશ્રયમાં સુખ છે નહીં. જીવના રીતે બ્રહ્મણાથી મને બેઠો છે. સુખ આત્માના આશ્રયમાં અતિન્દ્રિય સુખ જેને ઇન્દ્રિયોના આશ્રય વગેરેનું સુખ પ્રગટ થાય એવું અતિન્દ્રિય સુખ પ્રગટ થાય છે. પછી પ્રશ્નત્રય નહીં પણ આ નિર્વિકલ્પ પ્રશ્નત્રય આ નિર્વિકલ્પ પ્રશ્નત્રય લેવાના એમાં જે આ પંચમાવૃત્તિના જે આવે છે એ સમય દર્શન જ્ઞાન દ્વારે અને ચારિત્રમાં જે ભેદ આવે પંચમાવૃત નથી એ નથી આ નિર્વિકલ્પ પ્રશ્નત્રય નથી. ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? તો તું ગૌતમ મિત્રની ભક્તિ મારી લાભ મગરના નથી. ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? એમાં આગળ આપો એવા ભગવાન પ્રત્યે તને ભક્તિ નથી આવે એ છેદાઈ જાય છે. ભગવાનની ભક્તિ કરવાથી આપતા એવા છે આપતે બધા દોષ ટાળીને જે ગુણના ભંડાર પ્રગટ કર્યા છે. આત્મા ગુણનો ભંડાર ગુણનો ભંડાર આપતે જીનેન્દ્ર દેવે પ્રગટ કર્યો છે. એવા આપતા ઉપર એવા ભગવાનની પત્ની ભક્તિ કેમ નથી આપતી? એ ભગવાન જે સર્વોત્કૃષ્ટ જગતમાં સર્વોત્કૃષ્ટ હોય તો ભગવાન જ છે. ભગવાન ભગવાન જે આત્મા પોતે ભગવાન ભગવાન પોતે ભગવાન રૂપે પરમી ગયા અને ભગવાનની જે વાણી આવે તો બધાના ભાવ છેદાઈ જાય એવી વાણી ભગવાનની અને ભગવાન પોતે ભગવાનને જે હૃદયમાં રાખે એનો ભાવ છેદાઈ જાય એવા ભગવાન ઉપર તને ભક્તિ કેમ નથી આવતી? ભગવાન ભાવ ભાવનો ભય છેડી નાખે. બધું સર્વોત્કૃષ્ટ ભગવાન છે. ભાવનો જન્મ મરણના દુઃખ ટાળનારા ભગવાન છે. તને એક શુભ ભાવ આવે એ શુભ ભાવથી જે પૂર્ણ બંધાય એ તને પૂર્ણનું કારણ થાય તો ભગવાન થાય છે અને મોક્ષનું કારણ થાય તો ભગવાન થાય છે. સ્વર્ગ મોક્ષને દેનાર બધી રીતે ભગવાન જ કારણ થાય છે. તને એવા ભાવના ભયને છેદનારા ભગવાન ઉપર કેમ ભક્તિ નથી આવતી? તો તને ભગવાન ઉપર નથી ભક્તિ આવતી, આત્મા ઉપર તને આત્માની મહિમા ક્યાંથી આવશે? જેને ભગવાનની મહિમા નથી, જે સંસારમાં પડ્યો છે, જેને બધું બહારનું જ રૂચે છે, જેને ભગવાન જે જીનેન્દ્ર આત્મપુરુષ એના ઉપર ભક્તિ રૂચિ નથી તો એને તને આત્મા પર ક્યાં પીતાવાની નથી? એ તો એ સંબંધ છે નિમિત્ત ઉપાદાન. તને આ સંસારની રૂચિ તો અનંત કાળથી કરી રહ્યો છું. તને સંસારની રૂચિ છે, આત્માની રૂચિ કેમ થતી નથી? તને ભગવાન ઉપર કેમ ભક્તિ આવતી નથી? જે ભગવાન ભયને છેદનારા, જે બધા તારા દુઃખને દૂર કરનારા એવા ભગવાન જે સર્વોત્કૃષ્ટ છે જીનેન્દ્ર અને એને ભગવાનના માર્ગે ચાલનારા સાધકો સાધના કરનારા મુનિવર એ જે સાધકો એના ઉપર તને ભક્તિ નથી, ભગવાન ઉપર ભક્તિ નથી, તો તું મગરના મુખમાં પડ્યો છે. મગરના મુખમાં છે સમુદ્રમાં મગર છે મોટા, એ મગરના મુખમાં પડ્યો. સમુદ્ર સમુદ્રની અંદર મોટા મગર હોય ને એ મગરના મુખમાં પડે ખલાસ. આ ભાવ સમુદ્ર ની અંદર મોટા મગર હોય છે એ મગર ના મુખ માં હું છું. આ ભાવ રૂપી સમુદ્ર ના બે ઈલોડા આમ ત્યાં જન્મ મરણ મગર ના મુખ માં પડી છું. મોટા કષાયો ના મગર ના મુખ પાડીને બેઠા છે એના મગર ના મુખ માં હું છું. એટલું જ છે તને ભગવાન ઉપર ભક્તિ નથી તો આત્માની ભક્તિ. ભગવાન ઉપર જેને સાચી ભક્તિ આવે એને આત્માની ભક્તિ આવ્યા વગર રહેતી નથી. એ બે નિમિત્ત ઉપાદાન ઉત્પન્ન. ભગવાન ઉપર કરેલી ભક્તિ ભલે આજે ઉપરથી એને નામ માત્ર પણ ભગવાન સારું છે, નામ માત્ર પણ એ શુભ ભાવ થાય છે, પણ એનાથી એ તારા અમુક પાપ કરીને પૂર્ણ થાય છે અને યથાર્થ સ્વરૂપ ભગવાનને ઓળખે તો મોક્ષ થાય છે. પણ તને ભગવાન ઉપર ભક્તિ નથી તો ભાવ સમુદ્રમાં જાય તને ભગવાન ઉપર જાય તું નિગુદમાં ત્યાંથી બહાર નીકળવું છે. તને ભગવાન ઉપર ભક્તિ નથી કારણ કે ભગવાનની ભક્તિ જે નથી એ સંસારની રીતિ છે. તો તું એવો સંસારમાં આપણી નિગોદમાંથી નીકળવું જ મુશ્કેલ પડશે. ભગવાનની ભક્તિ નથી આવતી તને, માટે તું આપ્ત જે આપ્ત પુરુષ જે મુક્તિનો માર્ગ સમજાવે છે એવા આપ્તને ગ્રહણ કર. સાચા દેવ ગુરુ શાસ્ત્ર ને ગ્રહણ કરે, જે મોક્ષ નું કારણ છે, જેમાંથી મુક્તિ નો માર્ગ મળે છે, એને તું શોધી લે, એના પર તું ભક્તિ કર, અને ભક્તિ કર ને આત્મા તરફ પડી જાય. એ જે બતાવે છે એ બતાવે, એ માર્ગ ને ગ્રહણ કરે, માર્ગે ચાલ્યો જાય. મા બાપ બતાવે એ માર્ગે એનો દીકરો ચાલ્યો જાય તો એને સારા પંથે વળી છે, એમ ભગવાને બતાવેલા માર્ગે તું ચાલ્યો જાય તો તને તરત સાથે તરત ભગવાનની ભક્તિ હોય, સાચું જ્ઞાન કર તો તને બધું નથી મળશે.
ભગવાન
કેવા છે કમળ ની અંદર ભમર સમય જાય, ભમરા તો કમળ આમથી લે ભમરા તો પછી કમળ બીડે જાય, એટલે ભમરા તો અંદર સમય જાય. એમાં ભગવાન નું જ્ઞાન કમળ એવું છે, એનું જ્ઞાન ચારેય બાજુથી અનંત પખડે ખીલી નીકળ્યું છે. એ જ્ઞાન એવું ખીલી નીકળ્યું કે એમાં બધું જળાય, એવું નિર્મળ જ્ઞાન છે. પણ એમાં જેને લોકાલોક જગત ને લોક ને અલોક બધાને સમાઈ ગયું હોય, લોક ને અલોક બધું તો બહાર છે, પણ જેને એમ થાય કે જેને અંદર સમાઈ ગયું કે અંદર શું થયા ક્યાં લોક ને અલોક, તો એમને કઈ બોજા વગર કે ભાર વગર, આ તો ભમરો તો બીજી વસ્તુ અંદર પીસી ગઈ એવું દેખાય છે. આ તો કઈ અંદર થી બહાર બહાર થી અંદર કઈ આવતું નથી, પણ ભગવાન ના જ્ઞાન કમળ ની અંદર જેને અંદર બધું પીસી કેમ ગયું હોય, જે અંદર અંદર ખોડાઈ કેમ ગયું હોય, પ્રવચન સ્થાન માં આવે તો જેને ખોડાઈ ગયું પીસી ગયું, જેને એવી રીતે ભગવાન ના જ્ઞાન કમળ ની અંદર બધું જેને સમય કેમ એવું નિર્મળ ભગવાન આરિસા ની અંદર આ વસ્તુ મકાન ને બધું દેખાય, જેટલી ઘર ની ઘર વખરી કવાટ ને આ તે બધું આટલું કરીશામાં બધું દેખાય, જેને અંદર કેમ પેસી ગયું હોય, અંદર સમય કેમ ગયું હોય, જેને જેમ હોય એમ ઊંડું ઊંડું દેખાય, ઊંડું કાંઈ ન હોય તો ઓયડા ને ઓયડા દેખાય હરિસ્થાનની અંદર. એવું એમ ભગવાનના જ્ઞાન કમળની અંદર જેવું આ લોક ને અલોક છે એવું જેમ છે, એ જેટલા માપનું જેવું છે એ બધું જેવું છે એમ જાય, એમ એમનો અસંખ્ય પ્રદેશ છે પોળા નથી જાય, એ તો બધા એટલા મને એકઠામાં હોય, પણ એનું જેમ છે એમ જેવું છે એવું એમાં જ્ઞાનમાં સમાય, એવું આશ્ચર્યકારી જ્ઞાન ભગવાનનું છે. એ એવા છે ભગવાન, એ આપ્ત પુરુષો કેવા હોય છે જેના જ્ઞાન કમળની અંદર બધું સમજે, જેનાથી કાંઈ છાનું નહીં, એક સમયની અંદર બધા દ્રવ્ય ગુણ પર્યાયો બધાને એક સમયમાં જાણે, પોતાના તો જાણે છે કે પોતે જ છે, એક સમયની અંદર દ્રવ્ય ગુણ પર્યાય બધું જાણે, બીજાના એક સમય ની અંદર બધું કયો કાળ વર્તમાન ને ભવિષ્ય, જે વર્તમાન પરિણમતું નથી એને બધું જાણે છે, એવું એ અંદર જાણે પીસી ગયું હોય એવું કોઈ આશ્ચર્યકારી જ્ઞાન છે. જ્ઞાન સ્વરૂપ છે ભગવાન નું, આનંદ તો અદભુત આશ્ચર્યકારી છે, કોઈની સાથે એનો મેળ નથી, કે આશ્ચર્યકારી છે કે એને કઈ આનંદ કઈ જુદું છે જગત થી ચમત્કાર, પણ એમનું જ્ઞાન પણ એવું ચમત્કારિક છે કે વિચાર કરનાર માણસને એમ લાગે કે આ જ્ઞાન કેવી રીતે, કે કઈ એને બોજો થતો નથી, કઈ વિચારવું પડતું નથી, એની પાસે સમીપ જતો નથી, એને દૂર રહીને એ જ્ઞાન એની મેળે સ્વયં પરિણમે છે. એ જ્ઞાન ની કેવી જાતની મહિમા છે, એ જ્ઞાન કેવું સ્વયં પરિણમે છે, એક લોકાલોકી એમ જ્ઞાને કોઈ અદભુત આશ્ચર્યકારી જ્ઞાન નો સ્વભાવ છે. એક સમય ની અંદર આટલું બધું જાણે કેવી રીતે, એક છદમત માણસ એક જાણવા જાય તો બીજું ભૂલે છે, બીજું એક ઠેકાણે ઉપયોગ જાય તો બીજું ભૂલે ભૂલતો જાય છે, એક હારે આટલું વિસ્તાર વાળું જાણી પણ શકતો નથી. ભગવાન તો એક હારે બધું આટલું જાણે છે, પાછું ભૂલતા નથી, પાછું તાજે ને તાજે છે, એવી જાતનો જ્ઞાન કોઈ આશ્ચર્યકારક, એ જ્ઞાન કમળ અનંત પાંખડીએ ખીલેલું, જેનો અંત નથી આવતો, જેવું આ સમય જાણ્યું એ બીજા સમય બીજા સમય, જેને આપણે ભાર થઈ ગયો બોજો થઈ ગયો એ કઈ નથી, સહજ જણે છે, એવું આશ્ચર્ય જ્ઞાની જ્ઞાન ભગવાન નું છે. લોક ને અલોક એવા નેમિનાથ ભગવાન ની યાદ કર્યા છે, આચાર્ય નેમિનાથ ભગવાન શું છે, જ્ઞાન કમળ સમાઈ ગયા છે પછી આવે શું, પછી એવા નેમિનાથ ભગવાને એવા નેમિનાથ ભગવાન પૂજ્ય દાસ કરી શકે છે. અને બહુ માનથી હું ભક્તિ કરું છું, માનતો છું. આચાર્ય પૂજો નથી કરતા, તો કે હું પૂજું છું એમ કે પૂજા એ સાવકોની રીતે હું નહીં હું એવા નેમિનાથ ભગવાન પૂજું છું. મારા ભાવમાં એવું પૂજવાનું છે, હું પૂજું જ છું એમ કે એવા નેમિનાથ ભગવાન સર્વોત્કૃષ્ટ જ્ઞાન જેમને પ્રગટ થયું એવા નેમિનાથ ભગવાનને હું પૂજું છું. મારા હૃદયની મહિમાથી, મારા હૃદયના ભાવથી પૂજું છું. હૃદયની અંતની, મારા અંતની સામગ્રીથી પૂજું છું નેમિનાથ ભગવાનને એમ કે બધા મારા હૃદય પુષ્પો ચડાવું છું. મારા અંતરના અક્ષત પુષ્પોથી એટલું બધું પૂજું છું. એમાં અત્યારે કે બહારની સામગ્રી લેવા જતા નથી, અક્ષત પુષ્પ દીપકો બધા અંતરના ભાવથી પૂજું છું નેમિનાથ ભગવાનને એમ કે છે. આપ્ત પુષ્પોને યાદ કરી અને આ બધું ગાથા કહી છે એને આદર દર્શન જ્ઞાન પ્રગટ થયા એ જ પરમાત્મા છે. એમ દર્શન જ્ઞાન પ્રગટ નથી થયા એ પરમાત્મા નથી. પરમાત્મા કોને કહેવાય જેના પૂર્ણ દર્શન જ્ઞાન થઈને થાય, વિતરાગ દશા પ્રાપ્ત થાય એ જ પરમાત્મા છે. બીજા કોઈ બધા દોષ રહિત છે એ પરમાત્મા છે. બીજા કોઈ પરમાત્મા જેને વિતરાગ દશાને દર્શન પ્રગટ થયા એ જ પરમાત્મા છે. પરમાત્મા એમ આચાર્ય કહે છે. ત્યારે અંગવાળા ભાવ રૂપી સમુદ્ર એમ લેખે છે ભગવાન મારા આત્મા છે એટલે મારે કોઈનું કામ નથી. એવા દુસ્તર એવો ભાવ સમજાય જેમાં મોટા તરંગો ઉછળી રહ્યા છે, માણસ અંદર ડૂબી જ જાય એવા તરંગો ઉછળે છે. પણ ભગવાન મારી હારે છે એટલે હું બધા બે બીજા તરી જાઉં છું. યા કળશ ને ફૂટનોટમાં છે ને ભગવાન મારા હાથમાં છે, મારે કઈ ચિંતા નથી. ભગવાન મારા હાથમાં એવા માટે બે બીજા થી તરી જાવ, મને બે બીજા પ્રગટ થઈ છે. ભગવાન આશ્રય ને લીધો છે.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય.